શ્રી પંચાસ્તિક સંગ્રહ ગાથા 164 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 14.
મોક્ષ માર્ગ વિવરણ મુખ્યત્વે ગાથા દ્વયમ ગતમ. આ પ્રમાણે મોક્ષ માર્ગના વર્ણનની મુખ્યતા દ્વારા બે ગાથા પૂરી થઈ, 161 અને 162. અથવા સ્વાભાવિક સુખે શ્રદ્ધાનમસ્તિ સ્વસમ્યક દ્રષ્ટિર્ભવતી ઇતિ પ્રતિપાદયતિ. શું કહે છે કે આ ગાથાનો વિષય જેને સ્વાભાવિક સુખમાં શ્રદ્ધાન છે એટલે આત્માના સ્વભાવમાં સુખ છે એવું જેને શ્રદ્ધાન છે, આત્મા સિવાય બીજે ક્યાંય પોતાનું સુખ નથી એવું જેને શ્રદ્ધાન થાય છે તે સમ્યક દ્રષ્ટિ થાય છે, અથવા એવા શ્રદ્ધાન વાળો છે તે સમ્યક દ્રષ્ટિ છે એવું પ્રતિપાદન કરે છે. અમૃતચંદ્રાચાર્ય તો કુંકુંડાચાર્ય અનુસાર લીધું છે, મૂળ શુક્ર છે એમ, કે જે જાણે છે દેખે છે, જે સર્વને જાણે છે ને દેખે છે તે સુખને અનુભવે છે એમ લીધું છે. એટલે એમાં પણ સર્વજ્ઞ સ્વભાવ લીધો છે, જે આત્માના સર્વજ્ઞ સ્વભાવને શ્રદ્ધે છે અને જે સર્વજ્ઞ હોય છે તે જ પૂર્ણ સુખી હોય છે એમ શ્રદ્ધે છે. એટલે એ બધા પડખા સ્વભાવના છે, એટલે જે સ્વભાવને શ્રદ્ધે છે અહીંયા એમ લીધું, જે સ્વાભાવિક સુખને શ્રદ્ધે છે. શૈલી થોડી ફેર છે, મુદ્દો વાતનો એક ને એક જ છે, તે સમ્યક દ્રષ્ટિ છે અથવા તે સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. જે આમ શ્રદ્ધતો નથી તે સમ્યક દ્રષ્ટિ થતો નથી, અને અભવ્ય કદી આવું શ્રદ્ધતો નથી તેથી તે કદી સમ્યક દ્રષ્ટિ થતો નથી એમ લીધું છે. અયમ જીવ કરતા જીવનો લોકાલોક પ્રકાશક કેવલ જ્ઞાનીનો વિશેષના સંશય વિપર્ય અનુદ્યવસાય રહિતત્વેન જાણાતી પરિચ્છિન્નતિ. જે જીવ સ્વતંત્રપણે, કર્તાનો અર્થ એ છે આ જીવ સ્વતંત્રપણે જીવ એટલે જીવ કારણથી એમ છે, ખરેખર તે કારણથી લોકાલોક પ્રકાશેન, લોકાલોકનું પ્રકાશવા વાળું જે કેવળ જ્ઞાન છે તે દ્વારા, અથવા વિશેષપણે લઈએ તો જેને સંશય નથી, વિપર્યાસ નથી, અનધ્યવસાય નથી, જેને શંકા નથી, જેને સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા એવી કોઈ વિપરીતતા જેને નથી, અને જેને અનધ્યવસાય એટલે ભ્રાંતિ થતી નથી, આના બદલે આ ને બીજાના બદલે ત્રીજો ઠીક અઠીકપણું, એથી જે રહિત થઈને જાણે છે, જાણે છે અથવા પરિચ્છેદે છે એનો અર્થ પણ જાણવું એમ જ થાય છે. કિમ શેને જાણે છે કે સર્વમ સર્વમ જગત્રય કાલત્રયવર્તી વસ્તુ કદંબકમ. ત્રણ કાળ અને ત્રણ લોક, જગત્રય એટલે ત્રણ લોક અને કાળત્રય ત્રણ ભૂત ભવિષ્ય ને વર્તમાન, ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં વર્તનારા પરિણમનારા એવા જે ત્રણેય લોકને વિશે રહેલા રહેલી વસ્તુઓનો સમૂહ તેને જાણે છે. કદંબ એટલે સમૂહ. એટલે કે સર્વને જાણે છે, ન કેવલમ જાણાથી ફક્ત જાણે છે તેમ નહીં, એ છદી દેખે પણ છે એમ કેમ છે. એનો લોકાલોક પ્રકાશક કેવલ દર્શનેન સત્તાવલોકેન પશ્યતિ. જેથી તે લોકાલોકનું પ્રકાશક એવું જે કેવળ દર્શન છે તે કેવળ દર્શનથી તેના સત્તા અવલોકન દ્વારા એને દેખે પણ છે. એટલે માત્ર એની હયાતીને અવલોકે છે, દેખે છે, માત્ર એની સત્તાને દેખે છે. એવું જે કેવળ દર્શન છે તેના દ્વારા પણ લોકાલોકને દેખે છે. એટલે સર્વને જાણે છે અને સર્વને દેખે છે. તેનો સુખમ મનોભવદી સજીવ તેને કેવળ જ્ઞાન દર્શન દ્વયેન અનવરતમ તાભ્યામ અભિન્નમ સુખમ અનુભવતી. તે જીવ તેનાથી એટલે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન દ્વારા તેનાથી જે જુદું નથી એવું અભિન્ન એવા સુખને અનુભવે છે. કેવળ જ્ઞાન ને કેવળ દર્શનથી સુખ જુદો રહેતો નથી, અથવા જ્ઞાનથી પણ સુખ જુદો રહેતો નથી. કાલ સુધી આપણે ચર્ચા થઈ હતી કે જો પોતાના સુખને જોવે છે તો ઉપયોગ સુખ બાજુ વળે છે. તો સુખ તો દેખાતું નથી કે જો જ્ઞાન જ્ઞાનના સ્વરૂપે જણાય તો સુખ દેખાયા વિના નહીં. લોજિક થી વિચારીએ તો સ્પષ્ટ એમ છે કે આકુલતા રૂપ દુઃખ છે અને અનાકુલતા રૂપ સુખ છે. એ તો બરાબર છે, સુખ દુઃખ ના લક્ષણ. હવે એ જ્ઞાન, એકનું જે જ્ઞાન છે, માત્ર જે જ્ઞાન છે, એ જ્ઞાન કષાયના અભાવ સ્વરૂપે છે. જ્ઞાન ને કષાય રાગાદી ભિન્ન છે. તો જ્ઞાન કષાયના, માત્ર જ્ઞાન છે તે કષાયના અભાવ સ્વરૂપે છે, એટલે કે આકુલતાના અભાવ સ્વરૂપે છે, એટલે કે અનાકુલતા સ્વરૂપે છે. એટલે જ્ઞાન પોતે સુખ સ્વરૂપે છે. આપણે ઘણી વાર આગળ જોયું છે કે જ્ઞાનનું કોઈ રૂપ હોય તો એ સુખ છે. જ્ઞાનને ઓળખું ક્યારે કહેવાય? કોઈ માણસ એમ કે ફલાણા ભાઈને હું ઓળખું છું, પણ શામાં મળે તો મને ખબર પડે નહીં. ઓળખું એ કઈ જાતની ઓળખાણ? કે એનું રૂપ ખ્યાલ ના હોય તો શામાં મળે કે ન મળે પણ ઓળખે છે તે બરાબર છે. એમ છે કે નહીં? જ્ઞાનની ઓળખ સુખથી છે. જ્ઞાનનું જે રૂપ છે એ સુખ છે. જ્ઞાન સુખરૂપે ઓળખાય છે. જ્યારે જ્ઞાન ઓળખાય છે, એટલે કે જ્યારે સ્વભાવ ઓળખાય છે, જ્યારે આત્મા ઓળખાય છે, ત્યારે એ સુખ સ્વરૂપે ઓળખાય છે. અને સુખ જ જીવનું પ્રયોજન હોવાથી એનો ઉપયોગ અંતરમાં વ્યા વિના રહી શકે. એવા આત્માની ઓળખાણ એ અંતર્મુખ થવાનું કારણ છે. શું કે છે અહીંયા? અભિન્નમ શબ્દ લીધો ને, એના ઉપરથી વિચાર આવ્યો કે સજીવ તે જીવ સુખમ અનુભવદી. સો તેણ સુખમ અનુભવદી, મૂળ શુદ્ધ સૂત્ર એટલું છે કે તે જીવ તેણે એટલે તે દ્વારા, એટલે કેવળ જ્ઞાન દર્શન દ્વારા. વિશેષ આચાર્ય દેવે ટીકામાં લીધું કે તે દ્વારા એટલે તેનાથી અભિન્ન રહેલું એવું જે સુખ તેને તે દ્વારા અનુભવે છે. જ્ઞાન દર્શન ને અનુભવે છે ત્યારે સુખ ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એનું કારણ છે કે સુખ તો એની સાથે અભિન્નપણે જડાઈ ગયેલું છે. જે એની સાથે જોડાયેલું છે, જડાયેલું હોય તો એનાથી ભિન્ન તો કરી શકાતો નથી. જેમ કોઈ એમ કે કેરીનો રસ ખાવો છે, પણ કેરીનો રંગ મારે જોતો નથી. રસ લીએ અને સાથે રસનો રંગ ના આવે, ભલે ગુણ ભિન્ન ભિન્ન છે, પણ એક વસ્તુ ભૂત હોવાને લીધે બંને ગુણ રસ અને રૂપ, રૂપ રંગ વરણ એક વસ્તુ ભૂત હોવાથી એને જુદા કરી શકાતા. રસનો તેલ કરી દીધો, અમે રસ વેચાતો લીધો છે, રંગ નહીં. એમ થતું એમ જ્ઞાન અને દર્શનમાં જયારે સ્થિર થાય છે અધિકાર તો એ ચાલે છે ચારિત્રનો, કે જે જીવ જ્ઞાન અને દર્શન સ્વભાવી આત્મામાં સ્થિર થાય છે ત્યારે એને અતિન્દ્રિય સુખનો અનુભવ થાય છે, કેમ કે એ સાથે ને સાથે જ રહેલી ચીજ છે. તેનાથી અભિન્ન રહેલા એવા સુખને અનુભવે છે. એ વિજ્ઞાન છે આત્માનું. ઈદિતમ જાણદી ભવ્યો, આમ ભવી જીવ જાણે છે અથવા શ્રદ્ધો છે, આવું શ્રદ્ધનારો ભવ્ય હોય છે એમ કહે છે. ભવ્ય એનો હકાર આવતો નથી. ભવ્ય શાસ્ત્ર તો વાંચે છે અને શાસ્ત્ર ભણે છે, એમની શાસ્ત્રને સંમત કરે છે ને ભણે છે. ત્યાં વિદરાગના શાસ્ત્રો છે, સાચા શાસ્ત્રો છે એમ છે ને. મુનિ થાય છે, અંગ પૂર્વાદીનો અભ્યાસ કરે છે. અંગ પૂર્વાદીનો અભ્યાસ એટલે કોઈ સામાન્ય પરિશ્રમ નથી. અત્યારે તો કોઈ કરી શકે નહીં. અત્યારના વર્તમાનમાં અહીંયા આવનારા જીવોનો એટલો તો ક્ષોભસમ હોય નહીં, એટલો ક્ષોભસમ છે. એટલે તો એમ કહે છે કે ભવ્ય અભવ્ય એને સંમત કરતો નથી, બીજી જ કલ્પના કરે છે. એમાં એ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખને આત્મા માનીને એની કલ્પના કરે છે ને એને સ્વીકારે છે. કષાયની મંદતા થાય છે એને એ સુખનો સ્વીકાર કરે છે, આત્મિક શાંતિ માને છે. અને જ્ઞાનનો જે ઉઘાડ વધેલો છે એને એ કેવો જ્ઞાનનું કારણ માને છે. આમ નામ પૂરી ગુરુ કલ્યાણ થઈ જશે. એ ખરેખર અતત્વને તત્વ સ્વીકારે છે, અજીવને જીવ માને છે. હા, ઉદય ક્ષોક્ષમ, ક્ષોક્ષમ ઉદય જ છે ને. ક્ષોક્ષમ કર્મ નો ક્ષોક્ષમ શું છે? તમ જાણદી ભવ્યો ઇતિ ઇતિ પૂર્વોક્ત પ્રકારેણ તદ અનંત સુખમ જાનાતિ ઉપાદે રૂપેણ શ્રદ્ધાતિ સ્વકીય સ્વકીય ગુણસ્થાન અનુસારેણ અનુભવતી ચ. આમ છે, જાણવાનો અર્થ અહીંયા શ્રદ્ધાથી ઉપાદે પણ થાય અને જાણ્યું કહેવામાં આવે છે. એ રીતે પૂર્વોક્ત પ્રકાર દ્વારા તે અનંત સુખને જાણે છે. જાણે છે એટલે કે ઉપાદેયરૂપ શ્રદ્ધે છે એમ જાણવું લીધું છે. જાણતા જ જેની ઉપાદેયતા આવે છે, અનંત સુખને જાણે અને એની ઉપાદેયતા આવે નહીં તો એને જાણ્યું જ નથી, અથવા એ જાણનાર ભવ્ય અને અભવ્યમાં કાંઈ ફેર રહેતો નથી. આમ છે, ચોંટ મારી છે. આત્મા કયો? શાસ્ત્રકારે આચાર્યજી જ્ઞાનીએ આત્મા કયો કે આત્મામાં અનંત સુખ છે, અને એ અનંત સુખની તને ઉપાદેયતા તારા શ્રદ્ધાના પરિણામમાં આવતી નથી, એ સંબંધીની અનન્ય રૂચિ પ્રગટ થતી નથી, તો પછી એ જાણ્યું એ વાત રહેતી નથી. હીરો આપે મોટો અબજો રૂપિયાની કિંમતનો, અને એ હીરો એને આપ્યા પછી એની જાળવણીની સાવધાનીનો એને જો પ્રકાર આવતો નથી તો પછી એને હીરો હીરા તરીકે જાણ્યો છે એ વાત રહેતી, કેમ કે એ કિંમતી ચીજ છે ને એની સાવધાની જો કિંમત આવે તો આવ્યા વિના રહીએ નહીં. કિંમતને અને સાવધાનીને સીધો સંબંધ છે. એમ આત્મા અનંત સુખમય છે એવું જાણે, અને અનંત સુખમય જાણે અને એની રૂચિ એની ઉપાદેયતા એને ના આવે એના પરિણામમાં, તો એને એ અનંત સુખનું સ્વરૂપ જ જાણ્યું નથી. બહુ સ્પષ્ટ વાત લીધી છે. આ તો ગણિતમાં ફેર પડે પણ સ્વભાવમાં ફેર પડે નહીં એવી વાત છે. બારમાં પણ એને કલ્પેલા સુખનું કારણ કોઈ મોટું મળે એટલે ઘણી સંપત્તિનો લાભ થવાનો એને કોઈ પ્રસંગ હોય તો ત્યાં તેનો ઉત્સાહ એ સંબંધીના રસની વૃદ્ધિ અને એ સંબંધીની એકાગ્રતા એની મુખ્યતા એ બધું આવ્યા વિના અરે કેમ કરવી, હવે મને કોઈ શીખડાવો કે આની મુખ્યતા કેમ કરવી, એ પ્રશ્ન રહેતો નથી. એમાંથી કાઢ્યું છે, જાણાતી માંથી કાઢ્યું છે, જાણ દી ભવ્યો પૂર્વોક્ત પ્રકારે તે અનંત સુખને જાણે છે. જાણે છે ત્યાં જાણતા જ ઉપાધિ રૂપે શ્રદ્ધે છે કે આ જ મને ઉપાધિ છે અને આ સિવાય મને કાંઈ ઉપાધિ નથી. અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર સ્વકીય સ્વકીય એટલે પોતાથી રચાયેલા કરાયેલા એવા જે ગુણસ્થાન અનુસાર તે સુખને અનુભવે છે. ચોથા ગુણસ્થાને ચોથા ગુણસ્થાનને યોગ્ય તેન્દ્રિય સુખને અનુભવે છે. સાતમા ગુણસ્થાને સાતમા ગુણસ્થાનની યોગ્ય તેન્દ્રિય સુખને એ અનુભવે છે. એ અનંત સુખની જાત છે. એમાંથી જેને અનુભવે છે એ સુખને અનંત સુખની જાત છે. સહકો કોણ એ અનુભવે છે કે ભવ્ય ભવ્ય જ અનુભવે છે. અભિયવ સંતો ન શ્રદ્ધાદી અભવ્ય જીવો ન શ્રદ્ધાથી. અભવ્ય જીવ છે તે તેની શ્રદ્ધા કરતો નથી. તદ્યથા તે આ પ્રકારે એનો વિસ્તાર કર્યો છે. મિથ્યાત્વાદી સપ્ત પ્રકૃતિ નામ યથાસંભવમ ચારિત્રમોહસ્ય ઉપશમ ક્ષોપમ ક્ષય સતી સ્વકીય સ્વકીય ગુણસ્થાન અનુસારેણ યદ્યપિ હે બુદ્ધ્યા વિષય સુખમ અનુભવતી ભવ્ય જીવ તથાપિ નિજ શુદ્ધાત્મ ભાવના ઉત્પન્નમ અતિન્દ્રિય સુખમ એ ઉપાદેયમ મન્યંતે ન ચ અભવ્ય. ભવ્યની વાત લીધી છે, અભવ્ય એમ કરતો નથી એવું લઈ લીધું છે. તે આ પ્રકારે જે સમ્યક દ્રષ્ટિનું વર્ણન કર્યું છે એવું હોતું નથી તે અભવ્ય છે એમ લીધું. કે જે સમ્યક દ્રષ્ટિ છે ભવ્યજીવ છે તે મિથ્યાત્માદી સાત પ્રકૃતિનો યથાસંભવ એટલે ત્રણ મિથ્યાત્મી અને ચાર અનંતાનુમંદિની એવી જે સાત પ્રકૃતિ પહેલા ગુણસ્થાને હોય છે તેનો યથાસંભવ ત્રણ પ્રકારના છે ને ઉપશમ ક્ષોપમ અને ક્ષાયક એવા જે ગુણસ્થાન છે એટલે ઉપશમ વર્તે છે ચોથું ગુણસ્થાન, કોઈને ક્ષોપમ વર્તે છે કોઈને ક્ષાયક ભાવે વર્તે છે. તો જ્યાં જીવું હોય તેવું યથાસંભવ એટલે ચારિત્રમોહનો ક્ષોપમ હોય પાછો સાથે સાથે ચારિત્રમોહ પણ એનો ક્ષોપમ હોય ક્ષય હોય અથવા ઉપશમ હોય સાત પ્રકૃતિનો અને ચારિત્રમોહનો યથાસંભવ ઉપશમ ક્ષોપમ અને ક્ષય થતા સ્વકીય સ્વકીય ગુણસ્થાન અનુસાર એણ પોતપોતાના ગુણસ્થાન અનુસાર યદ્યપિ હે બુદ્ધ્યા વિષય સુખમ અનુભવતી ભવ્ય જીવ. જો કે ભવ્ય જીવ છે તે વિષય સુખને હે બુદ્ધિથી અનુભવે છે. હે બુદ્ધિથી એટલે શું કે દુઃખદાયક છે એ ખરેખર સુખનું કારણ નથી પણ એ દુઃખરૂપ છે. પણ પોતાની અશક્તિને વશ એ વિષય સુખમાં પણ પ્રવર્તે છે ત્યારે તેમાં તેની ઉપાધિ બુદ્ધિ નથી. તો પણ નિજ શુદ્ધાત્મ ભાવના ઉત્પન્ન પોતાના શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલું જે અતિન્દ્રિય સુખ છે તે જ એક ઉપાધિ છે એમ માને છે. અતિન્દ્રિય સુખમ એવો ઉપાધિ એમાં એક જ ઉપાધિ છે એવું જે અંતરંગમાં માને છે તે ભવ્ય છે. અભવ્ય એમ માનતો નથી. અભવ્યને તો અતિન્દ્રિય સુખ કેવું હોય એનું એને જ્ઞાન હતું
નથી. કલ્પના કરો, શાસ્ત્ર વાંચે છે એટલે શાસ્ત્ર અનુસાર અતિન્દ્રિય સુખ અને ઇન્દ્રિય સુખની એ કલ્પના કરે છે, અને એમાં શુભ અને અશુભ ઉપયોગનો એ બહુ તો ભંગ પાડે છે. શું થાય છે કે ધ્યાન આદિ બાહ્ય પ્રક્રિયામાં સાથે જોડાતા મન વચન કાયાની ક્રિયા છે ને, ત્યારે એને વિશેષ કષાયની મંદતા થતા, એ મંદતા વિશેષમાં જે કાંઈ થોડી આકુલતા ઘટી એને અતિન્દ્રિય સુખ માને. અતિન્દ્રિય સુખની એમાં એને એક નવી ભ્રાંતિ થાય છે. ખરેખર અતિન્દ્રિય સુખ ત્યાં છે, એ પણ મન જનિત સુખ છે અથવા તો મંદ આકુલતા છે, એને સુખ કહેવાય છે. એને ઉપાધિ છે એટલે વારંવાર એવો પ્રયત્ન એ કરે છે, પણ અતિન્દ્રિય સુખને એ જાણતો નથી અને અનુભવતો પણ નથી. ખરેખર એને એનું જ્ઞાન જ નથી. એને ઇન્દ્રિય સુખમાં અતિન્દ્રિય સુખનું એક ભ્રાંતિરૂપ વલણ થઈ ગયું છે એટલે વારંવાર એ પ્રકારના એ બહુ તો પરિણમે છે, એવી ભૂલ થાય છે. કસ્માત ઇતિ ચેત, કઈ રીતે છે કે તસ્ય પૂર્વોક્ત દર્શન ચારિત્ર મોહનીય ઉપસમાદિકમ ન સંભવતી તતશ્ચેવ અભવ્ય ઇતિ ભાવાર્થ. જે પૂર્વે કહેલા જે સાત પ્રકૃતિનો યથાસંભવ અને ચારિત્રમોનો ઉપસુમ ક્ષુપસમ ને ક્ષય જે સમ્યક પ્રકારે થાય છે, તે દર્શન ચારિત્રમોનો ઉપસમાદિક વગેરે એને થતા નથી, ન સંભવતી તતશ્ચેવ અભવ્ય ઇતિ, તેથી તે અભવ્ય છે એવો ભાવાર્થ છે. એટલે ભાવાર્થ જીવ ખરેખર અભવ્ય જીવ ખરેખર મોક્ષ માર્ગમાં પ્રવેશ જ કરતો નથી, એને મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો નથી. એકસો ને ત્રીસઠ ગાથા પૂરી છે તથા 164. ચારિત્રનો વિષય છે. દંથણનાં ચરિતાણી મોખ મગ્ગુતી સેવી લગવાણી સાધુ ઇદમ ભયદમ તે હિન્દુ બંધો મોખો વા. દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે, તેથી તેઓ સેવા યોગ્ય છે એમ સાધુએ કહ્યું છે. આત્માના સાધનારા, આત્માને ઉત્કૃષ્ટપણે સાધનારા, સાક્ષાત્પણે સાધનારા એવા સાધુ, તેમણે દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે, તેથી તેવા તે દર્શન જ્ઞાન ચારિત્ર સેવા યોગ્ય છે. પરંતુ તેમનાથી બંધ પણ થાય છે, દર્શન જ્ઞાન ચારિત્રથી બંધ પણ થાય છે અને તેમનાથી મોક્ષ પણ થાય છે. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર લીધા છે ને બે પ્રકારે, જે રાગરૂપ છે તે તેના ઉપર ઉપચાર આવે છે એવા દર્શન જ્ઞાન ચારિત્ર છે તે બંધના કારણ છે, અને જે નિર્મળ આત્માના પરિણામ છે શુદ્ધ ભાવ રૂપ છે તે મોક્ષના કારણ રૂપ છે. અથવા મોક્ષ માર્ગમાં રહેલા જીવને જે શુભોપયોગ રૂપ દર્શન જ્ઞાન ચારિત્ર નો શુભોપયોગ છે તે બંધનું કારણ છે, અને શુદ્ધ શુદ્ધ પરિણતિ છે તે મોક્ષનું કારણ છે. એક જ પર્યાય, એમાં બંધ પણ છે અને એમાં મોક્ષ પણ છે, બે તત્વો એક સાથે રહેલા છે. આમ તો ચાર તત્વો રહેલા છે, આશ્રવ બંધ અને સંવર નિદ્રા ને મોક્ષ, પાંચ તત્વો રહેલા છે. એક અવસ્થામાં મોક્ષ માર્ગી જીવની એક અવસ્થામાં જેટલું મુકાય છે એટલો મોક્ષ છે ને, જેટલા અંશે મુક્ત થાય છે એટલા અંશે એને મોક્ષ તત્વ કહેવામાં આવે છે. મુકાવાપણું તો છે ને એ તત્વનું તે પણું છે, મુકાવાપણું છે તે મોક્ષ છે, તેનું તે પણું છે, તત્વનો અર્થ તે પણું છે. દર્શન જ્ઞાન ચારિત્ર નું કથનચિત બંધ હેતુ પણ દર્શાવ્યું છે, અને એ રીતે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર નું સાક્ષાત મોક્ષ હેતુ પણ પ્રકાશિત છે. એમ કહીને કહેવું છે શું, કે જે સ્વરૂપમાં એકાંતે સદા જ્ઞાન ચારિત્ર દ્વારા સ્થિર થઈ જવાય એક જ મોક્ષ નું કારણ છે, એના ઉપર વજન લઈ જવું છે. સાથે સહચર વર્તતા જે દર્શન જ્ઞાન ચારિત્ર ના વ્યવહાર ને યોગ્ય વ્યવહાર રત્નત્રય ના પરિણામ એ પણ ખરેખર મોક્ષ નું કારણ નથી. જ્ઞાની ના પરિણામ એ મોક્ષ નું કારણ નથી, તો તારા પરિણામ ના તો કોઈ ઠેકાણા નથી. આ પૂજા કરીને શાસ્ત્ર વાંચ્યું ને આ દાન દીધું ને અહિંસા પાળી એનો તો કોઈ પ્રશ્ન જ રહેતો. શું કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર નું કોઈ પ્રકારે કથનચિત એટલે કોઈ પ્રકારે બંધ નું કારણ પણ દર્શાવ્યું છે, અને એમ કહીને એ કહેવા પાછળ આશય એ છે કે દર્શન જ્ઞાન સ્વભાવી જે જીવ નિયત દર્શન જીવ સ્વભાવ એટલે જ્ઞાન દર્શન સ્વભાવ એવો જે જીવ તેમાં નિયત ચારિત્ર એટલે સ્થિરપણું તે જ સાક્ષાત એટલે ખરેખર મોક્ષના કારણ રૂપે છે એમ અહીંયા કહેવા માંગે છે. કેટલું વજન છે, અંતર્મુખ પણ જેટલું છે એટલું જ આત્માનું હિતરૂપ પરિણમન છે, અને મોક્ષ માર્ગમાં પણ જેટલું બહિર્મુખ પરિણમન છે કે જેમાં વ્યવહાર સ્વધાન જ્ઞાન ચારિત્રનું પણ કહેવામાં આવે તે પણ બંધનું હેતુ હેતુરૂપ છે, બંધના કારણ પણ જાય છે એમ કરીને એનો નિષેધ કરવામાં આવ્યો છે. મોક્ષ માર્ગી જીવને પણ એનો નિષેધ જ વર્તે છે એમ છે. શાસ્ત્ર રચે ગંધર દેવ આચાર્યો મુનિઓ શાસ્ત્રો રચે, શાસ્ત્ર રચે ત્યારે એમાં શુભોપયોગ વર્તે, અને એ શુભોપયોગ વર્તે એમાં એમ લખે કે આ શુભોપયોગ છે એનો અમને નિષેધ વર્તે છે. આ શુભોપયોગનો અમને નિષેધ છે એવું આમાં વાત આવી. આ વાત જ એ રીતે આવી કે બંધનું કારણ દર્શાવ્યું છે. આ દર્શન જ્ઞાન ચારિત્ર જો થોડી પણ પર સમય પ્રવૃત્તિ સાથે મિલિત હોય તો અગ્નિ સાથે મિલિત ઘીની માફક અર્થાત ઉષ્ણતાયુક્ત ઘીની જેમ કથનચિત વિરુદ્ધ કાર્યના કારણપણાની વ્યાપ્તિને લીધે બંધ કારણો પણ છે. ઊણા ઊણા ઘીનું દ્રષ્ટાંત લીધું છે કે ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં જેમ પાણી સ્વભાવે શીતળ છે એમ ઘી પણ સ્વભાવે શીતળ છે. જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો તેનાથી ગજાય પણ છે, જો ઊંડું ઘી હોય તો એનાથી ગજાય છે. તેવી રીતે દર્શનના ચારિત્ર સ્વભાવે મોક્ષના કારણ હોવા છતાં પણ જો તેઓ થોડી પણ પરસમય પ્રવૃત્તિથી યુક્ત હોય એટલે રાગ પ્રવૃત્તિથી યુક્ત હોય તો તો તેમનાથી કથંચિત, એટલે જેટલો રાગ છે તેટલો બંધ પણ થાય છે. એટલે શું કહ્યું કે મોક્ષ માર્ગમાં દર્શન નામ ચારિત્ર છે તે મોક્ષ માર્ગ સ્વરૂપ છે, એટલે મુક્તિનું કારણ છે. હવે એ મોક્ષ માર્ગના પરિણામ સાથે સાથે જો પર સમય પ્રવૃત્તિ રૂપ રાગ હોય મોક્ષ માર્ગી જીવન, અને જેટલો રાગ હોય તેટલું તેને બંધનું કારણ છે. એટલે એમ કે છે કે શુદ્ધાત્માનું જ્ઞાન કરીને પછી તો વ્રતાદિ પાળવા કે નહીં, અજ્ઞાન તપને ને અજ્ઞાન વ્રતને તમે બાળ વ્રતને બાળ તપ કહો તો એ તો બરાબર છે, પણ હવે શુદ્ધાત્માને જાણીને પછી તો અમારે વ્રત તપ કરવા કે નહીં. ભાઈ જે શુદ્ધાત્માને અનુસરે છે દર્શન જ્ઞાન ચારિત્રથી, એને પણ જેટલો પર સમય પ્રવૃત્તિ, પર સમય એટલે મન વચન કાયા અને બીજા જીવોની હિંસા, એ બધા પર સમય છે, એ અનુસાર જેટલી પ્રવૃત્તિનો રાગ છે એટલું એને બંધનું કારણ. જેમ ઘી શીતળ છે પણ ઊંધું થાય તો એ દજાડે, અગ્નિની સાથેનો સંપર્ક થયો, એમ પર સમયની પરગ્રહની સાથે સંપર્ક વાળા પરિણામ એ જીવની શાંતિને દજાડે છે, અશાંતિ ઊભી કરે છે. એટલી અશાંતિ છે જગતના સામાન્ય જીવો કરતા એ જીવની બાહ્ય શાંતિ પણ માનસિક શાંતિ પણ ઘણી હોય, તો પણ એ માનસિક શાંતિનો આદર મોક્ષ માર્ગી જીવને હોતો નથી. આત્મિક શાંતિ જેને ઉપાદે છે પણ માનસિક શાંતિ એને ઉપાદે નથી, અશાંતિનો પ્રશ્ન છે એમાં. શું કહે છે આ દર્શન જ્ઞાન ચારિત્ર? ફરીથી જો થોડી પણ પર સમય પ્રવૃત્તિ, ઘણીનો તો પ્રશ્ન જ નથી અહીંયા, એમ કે છે જે થોડીક રાગવાળી જે પ્રવૃત્તિ થાય છે તેની સાથે મળેલા છે, એટલે સાથે સાથે રહેલા છે. મળેલાનો અર્થ શું છે? એક પર્યાયમાં છે, એક પર્યાયનો અંશ છે શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે, અને તે જ પર્યાયનો અંશ રાગમય છે, એટલે એને મળેલા છે એમ કહ્યું છે. એવી સ્થિતિ છે મોક્ષ માર્ગ ને, ત્યારે અગ્નિ સાથે મળેલા ઘીની જેમ, એટલે કે ઉના થયેલા ઘીની જેમ કથંચિત વિરુદ્ધકારી, એ વિરુદ્ધકારી છે, એનો અર્થ કર્યો છે વિરુદ્ધકારી. પર સમય પ્રવૃત્તિ યુક્ત દર્શન જ્ઞાન ચારિત્રમાં કથંચિત મોક્ષરૂપ કાર્ય થી વિરુદ્ધકારીનું કારણ પણ, અર્થાત બંધરૂપ કાર્યનું કારણ પણ એમાં વ્યાપેલું છે. ખરેખર મોક્ષ માર્ગમાં જીવ ચાલે છે એની સાથે સાથે એને બંધનું કારણ જેટલું છે એનું વિરુદ્ધ કાર્ય પણ છે, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે એટલો ભાગ પણ એને વિરુદ્ધ હોવાથી એ એના પોષણનો વિષય નથી, દ્રષ્ટિ એનો નિષેધ કરે છે. વિરુદ્ધ કાર્યના કારણપણાની વ્યાપ્તિને લીધે એના પરિણામમાં બંધ કારણો પણ છે, અને જ્યારે તેઓ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર સમસ્ત પર સમય પ્રવૃત્તિથી નિવૃત્તિ રૂપે સ્વસમય પ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય છે, એટલે નિર્વિકલ્પ સમાધિના કાળમાં રાગની ઉત્પત્તિ નથી, વિકલ્પના અંશની ઉત્પત્તિ નથી હોતી, ત્યારે જેને અગ્નિ સાથેનું મિલિતપણું નિવૃત્ત થયું છે એવા સ્વાભાવિક ઘીની માફક, ઠરેલા ઘીની માફક સ્વાભાવિક સહેજ ઠરી ગયેલું છે, વિરુદ્ધ કાર્યનો કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે, એટલે કે રાગાંશની મલિનતા વિરુદ્ધતા નિવૃત્ત થઈ ગઈ હોવાને લીધે સાક્ષાત મોક્ષ કારણો છે, એ જે શુદ્ધોપયોગ છે એનો સાક્ષાત મોક્ષના કારણ રૂપે જ છે. સત્તાગુણ સ્થાનમાં મુનિ આવે છે ત્યારે એને અગ્નિ સાથે મિલિદગીની માફક વિરુદ્ધકારીના કારણપણાની વ્યાપ્તિ એના પરિણમનમાં છે. સાતમે આઠમે પછી જે શ્રેણી માંડે છે એ સાક્ષાત મોક્ષના કારણરૂપ શુદ્ધ ઉપયોગ છે, કેમ કે ત્યાં પછી વિરુદ્ધ કારણપણાનો સદભાવ એના પરિણમનમાં રહેતો નથી. એ નિવૃત્ત થઈ ગયું છે કારણ. વિરુદ્ધકારીનો કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત મોક્ષ કારણો છે. પછી એના ઉપયોગમાં એકનું દર્શનના ચારિત્રના પરિણમન મોક્ષ કારણો રૂપે છે, કેમ કે એમાં એકાંતે સ્વસમયની પ્રવૃત્તિ છે અને પરસમયની પ્રવૃત્તિ રહી નથી. મુનિપણામાં પણ શુભોપયોગ યુક્ત મુનિ અને શુદ્ધોપયોગ યુક્ત મુનિમાં આ રીતે ફેર પડે છે કે આને બંધ કારણોની વ્યાપ્તિ છે ને આને બંધ કારણની વ્યાપ્તિ નથી. અથવા ચોથા ગુણ સ્થાનમાં પાંચમા ગુણ સ્થાનમાં પણ શુદ્ધોપયોગ રૂપ પરિણમન એને સ્વવિકલ્પ વાળું, ભલે પરિણતિ શુદ્ધ છે પણ સ્વવિકલ્પ રાગ વાળું પરિણમન, એ બંને વચ્ચેના તફાવતને અહીંયા બતાવ્યો. તફાવતને બતાવીને એમ કહ્યું છે કે શુદ્ધોપયોગ જ એકાંતે ઉપાદેય છે અને શુભોપયોગ એકાંતે હેય છે, એ વાતને અહીંયા પ્રસિદ્ધ કરી છે. શું છે, થોડો વિવાદાસ્પદ વિષય એટલો છે કે શાસ્ત્રો વાંચીને પણ કેટલાક વિદ્વાનો એમ કહે છે કે ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ભલે ને વિકલ્પ ને રાગ હોય તો જ્ઞાનનું જ્ઞેય છે, પરિણતિ તો શુદ્ધ છે ને, સદા જ્ઞાનમાં આત્મા તો છે ને, પછી શુદ્ધોપયોગની બહુ મહત્તા શું એમાં, ઉપયોગની શું આટલી બધી મહત્તા, ઉપયોગ ભલે સરાગ હોય કે વિતરાગ હોય એમ નથી. એ વાતને, એ વિષયની એને બરાબર સમજણ નથી એમ બતાવે છે. એમાં શાસ્ત્રમાં એ વિષય આ રીતે ગુઢ રીતે મૂકેલો છે. ખરેખર તો વસ્તુ સ્થિતિ એમ પણ છે કે કોઈ પણ ગુણસ્થાનના સાધકને જ્યારે જ્યારે શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે ત્યારે એની નિર્જરા વિશેષ પણ થાય છે, ત્યારે એની નિર્જરા પણ વધી જાય છે, એટલે કે એની શુદ્ધિ પણ ત્યારે વધી જાય છે. અને આ તો અનાદિ અનંત નિયમ છે કે ઉપરના ગુણસ્થાનમાં જ્યારે કોઈ પણ જીવ ગુણસ્થાન બદલે છે એટલે આખી શુદ્ધિનો તબક્કો જ બદલી જાય છે. ચોથા ગુણસ્થાનમાં પણ અસંખ્ય ભેદ શુદ્ધિના, પાંચમા ગુણસ્થાનના પણ અસંખ્ય ભેદ, એક એક પ્રત્યેક ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ છે. તો એ જયારે ગુણસ્થાન બદલે છે ત્યારે એ શુદ્ધોપયોગમાં બદલે છે. માનો કે ચોથા ગુણસ્થાનના અસંખ્ય ભેદમાં વધતા 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 વધતી શુદ્ધિ વધતી શુદ્ધિ વધતી શુદ્ધિ ટેચની શુદ્ધિ વધી, પણ એ બધી ચોથા ગુણસ્થાન યોગ્ય. પછી પાંચમા ગુણસ્થાનની જે જમીનની શુદ્ધિ છે એ પણ ચોથા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ શુદ્ધિથી વિશેષ છે. તો એ રીતે જયારે ગુણસ્થાનનો પલટો મારે છે ત્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં જ મારે છે, ત્યારે જ ગુણસ્થાન એનો બદલાય છે. સ્વવિકલ્પમાં સ્વવિકલ્પમાં ભલે એને નિર્જરા પ્રતિ સમય છે, સાધકને પ્રતિ સમય નિર્જરા છે, તો પણ એનું ગુણસ્થાનનું તબક્કો આખો જે બદલાઈ જાય છે એ તો નિર્વિકલ્પ ઉપયોગમાં જ બદલાય છે. ત્યારે જ એટલો પ્રકાર નિર્જરાનો જોરથી બને છે કે જે રાગનો અભાવ કરીને પરિણમન થયું છે, અથવા એટલું શુદ્ધાત્માના અવલંબનનું જોર તે કાળે આવ્યું છે કે તે કાળે ચારિત્રના પરિણમનમાં તે જોરથી રાગને ઉત્પન્ન થવા દીધો નથી એમ છે. એ બરાબર જેમ છે એમ જાણવું જોઈએ. અહીંયા એ બધો સંકેત છે એ વિષયનો. આ બહુ ચર્ચાઓમાં શરૂમાં ઘણી આવી ચર્ચાઓ થતી. સવિકલ્પમાં નિર્વિકલ્પમાં ફેરશું ને આમ છે, પક્ષ થાય ને કોઈ ઘણા આ રીતે પક્ષ કરે છે. શું કે છે શબ્દ વધારે એ રીતે વાપરો છે કે વિરોધ કારણનો કારણ ભાવ નિવૃત્ત થયો હોવાને લીધે રાગ છે વિરુદ્ધ કાર્ય છે, બંધનું કારણ થાય છે મોક્ષ વિરુદ્ધ. એવા કારણ ભાવનો નિવૃત્ત થયો હોવાને લીધે મોક્ષ કારણો છે એમને, સાક્ષાત મોક્ષ કારણો છે એમ જોર દીધું છે. ભજન આપ્યું છે શું એ સાક્ષાત મોક્ષ કારણો છે એના ઉપરથી વિચાર આવ્યો કે અહીંયા જે ફેર પાડવો છે આટલો ફેર પાડવો છે, નહીતર તો મોક્ષ માર્ગી જીવ સવિકલ્પ અવસ્થામાં હોય ત્યારે પણ એ મોક્ષ માર્ગમાં પ્રતિ સમય વિકાસ જ કરે છે. વિકાસ નથી કરતો એને સંવર નિદ્રા નથી, એવું એકે સમયે નથી. સંવર પણ છે અને નિદ્રા એટલે શુદ્ધિની વૃદ્ધિ પણ છે. એટલે મોક્ષ કારણ તો ત્યારે છે પણ સાક્ષાત મોક્ષ કારણ ત્યારે નથી એમ લેવું છે. ફેર આપે છે દોપયુગ થઈ ગયો ને, માટે સ્વસમય પ્રવૃત્તિ નામનું જે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર, બસ અહીંયા વજન લેવું છે કે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે સ્વસમયની પ્રવૃત્તિ રૂપ છે. એ શુદ્ધાત્મા સ્વસમય રૂપ શુદ્ધાત્મા છે, એમાં પ્રવૃત્તિ રૂપ જે છે તેને સાક્ષાત મોક્ષ માર્ગ પણ ઘટે છે. એને ખરેખર પ્રત્યક્ષપણે મોક્ષ માર્ગ એને ગણવામાં આવે છે, અથવા એ મોક્ષ માર્ગનું અનન્ય કારણ છે. જ્યાં સુધી સાથે પરસમય પ્રવૃત્તિ મળેલી છે એ પરસમય પ્રવૃત્તિ અભાવ કરવાને યોગ્ય છે, અને એ અભાવ થાય ત્યારે જ એ શુદ્ધો ઉપયોગ એક ધાર લગાતાર અંતર્મુહૂર્ત રહીને મુનિને સાક્ષાત મોક્ષરૂપ પરિણમન થઈ જાય છે. જ્યાં સુધી રાગની ઉત્પત્તિ થયા કરે ત્યાં સુધી એને મોક્ષ થવામાં એ બાધક કારણ છે. પંચમાવ્રત સમિતિ ગુપ્તિ એ બધા પરિણામ છે ખરેખર. એ જે પરસમયની પ્રવૃત્તિ છે એ મુનિને પંચમાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ ઉત્તર ગુણના એ પરિણામ છે, પણ એ બધા એને વિરુદ્ધ કારણના વ્યાપ્તિ વાળા પરિણામ છે. વિરુદ્ધ કારણ જે એમાં વ્યાપ્યું છે એવા એ પરિણામ છે. બોલો શ્રીમદજી એ તો લીધું છે ભગવાનની આજ્ઞા અનુસાર જીના આજ્ઞાને આધીન પ્રવૃત્તિ હોય છે, પણ તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં ભલે જીનોક્ત વ્યવહારનું આચરણ છે તો પણ એ ઘટતી જાતી સ્થિતિમાં છે, અંતે થાય નિજ સ્વરૂપમાં. એ તો ગમે ત્યાંથી લ્યો ને એક જ વાત નીકળે છે. અનુભવ તો સરખો છે ને બધાનો, ફૂટનોટમાં નીચે કાઉન્સ છે ને. શાસ્ત્રોમાં ક્યારેક દર્શનજ્ઞાન ચારિત્રને પણ જો તેઓ પરસમય પ્રવૃત્તિયુક્ત હોય તો કથનચિત એટલે કોઈ પ્રકારે બંધના કારણ કહેવામાં આવ્યા છે. ખરેખર તો એ રાગ છે એ બંધનું કારણ છે, પણ ઉપચાર કર્યો દર્શનજ્ઞાન ચારિત્ર ઉપર, એ દર્શનજ્ઞાન ચારિત્ર બંધનું કારણ છે. કથનચિત એટલે એની અપેક્ષા જાણીને વાત છે. વળી ક્યારેક જ્ઞાનીને વર્તતા શુભ ભાવોને પણ કથનચિત મોક્ષનો પરંપરા હેતુ કહેવામાં આવે છે. બે રીતે ઉપચાર કરાય છે, જ્ઞાનીના શુભ ભાવને પરંપરા એ મોક્ષનું કારણ કહેવાય છે, અને જ્ઞાનીના દર્શન જ્ઞાન ચારિત્રને કથનચિત બંધનું કારણ કહેવામાં આવે છે. બધું કહેવાની છૂટ છે સમજીને, સમજણમાં ગડબડ રહી તો એ વાતનો મેળ ખાશે. વિરુદ્ધ કથન લઈને અપેક્ષા સ્પષ્ટ કરે છે. શાસ્ત્રોમાં આવતા આવા ભિન્ન ભિન્ન પદ્ધતિના કથનો ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે એટલે ખરી હકીકત આ ખ્યાલમાં રાખવી, પછી કથનનો અર્થ એને બરાબર સમજાશે. કે જ્ઞાનીને જ્યારે શુદ્ધા શુદ્ધરૂપ મિશ્ર પર્યાય વર્તતો હોય છે ત્યારે તે મિશ્ર પર્યાય એકાંતે સમનિદ્રા મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે આશ્રબંધના કારણભૂત હતો નથી. એની અંદર બંધ તત્વ પણ રહેલું છે અને મોક્ષ તત્વ પણ એમાં રહેલું છે. એટલે બંધના કારણો અને મોક્ષના કારણો બે છે. પરંતુ તે મિશ્ર પર્યાયનો શુદ્ધ સમનિદ્રા મોક્ષના કારણભૂત હોય છે. એટલે જ્ઞાન ધારા છે સમનિદ્રા મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ સ્વરૂપ કર્મધારા એ આશ્રબંધના કારણભૂત હોય છે. આટલી હકીકત જેના ખ્યાલમાં હોય એને પછી કથનનો ગમે તે પ્રકાર આવે તો એમાં એને વ્યામો થતો નથી. અહીં સીધું હેડિંગ એવું લીધું છે કે અહીં આ ગાથામાં દર્શનદાન ચારિત્ર કથનનું કથનચિત બંધ હેતુ પણ દર્શાવ્યું છે. દર્શનદાન ચારિત્ર તો મોક્ષ માર્ગ છે ને એને બંધનું કારણ આ મિશ્ર પર્યાય છે, એથી ઉપચાર કરવામાં આવ્યો છે. એ રીતે વાત છે. કાર્ય બે છે, કારણ પણ બે છે ને કાર્ય પણ બે છે. બંધનું કારણ છે એનું કાર્ય બંધરૂપ જ થાય છે, મોક્ષ નું કારણ છે એનું કાર્ય મોક્ષ રૂપ થાય છે. બંધ ઘટતો જાય છે ને મોક્ષ વધતો જાય છે. કાર્ય એક છે ને કારણ બે છે એવું ક્યાં છે? આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચન સારની 11મી ગાથા અને તેની તત્વ પ્રદીપિકા નામની ટીકા વિષય ના સરખા પણ હશે. પ્રવચન સાર: સ્વરૂપ જીવ શુદ્ધો ઉપયોગી હોય તો પામતો નિર્વાણ સુખ ને સ્વર્ગ શુભ શુભ યુક્ત. જો શુભ નું ફળ છે એ સ્વર્ગ છે અને શુદ્ધ ઉપયોગ નું ફળ છે તે મોક્ષ છે. બે કાર્ય થયા કે નહીં? એકનું કાર્ય એવું ફળ એવું સ્વર્ગ ને એકનું કાર્ય એવું મોક્ષ. જ્યારે આ આત્મા ધર્મ પરિણત સ્વભાવ વાળો વર્તતો થકો શુદ્ધ ઉપયોગ પરિણતિને વહન કરે છે ટકાવી રાખે છે ત્યારે જે વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે આપણે વિરુદ્ધ કારણની વ્યાપ્તિ લીધી તો આ વિરોધી શક્તિ વિનાનું હોવાને લીધે પોતાનું કાર્ય કરવાને સમર્થ છે એવા ચારિત્રવાળો હોવાથી તે સાક્ષાત મોક્ષને પામે છે. અને જ્યારે તે ધર્મપરિણિત સ્વભાવવાળો હોવા છતાં ધર્મપરિણિત સ્વભાવવાળો તો બે માં લીધો શુભ ઉપયોગ પરિણતિ સાથે જોડાય છે ત્યારે જે વિરોધી શક્તિ સહિત અથવા વિરુદ્ધ કારણને વ્યાપ્તિ વાળું હોવાને લીધે સ્વ કાર્ય કરવાને અસમર્થ છે અને કથંચિત વિરુદ્ધ કાર્ય કરનારું છે એ પૂરું જીવને નથી બગાડતા. વિરુદ્ધ અંશ છે એટલો વિરુદ્ધ જ છે, એમાં આવો વિરુદ્ધ પણ જરાય નથી. પણ મિથ્યા દ્રષ્ટિના શુભ ઉપયોગના પરિણામ અને સમ્યક દ્રષ્ટિના શુભ ઉપયોગના પરિણામમાં ફેર છે. એકને આધાર આત્મા છે અને એકને કઈ આધાર નથી. મિથ્યા દ્રષ્ટિ તો એમ માને છે કે મારા આધારે થાય છે, હું શુભ ઉપયોગ કરું છું અને બહુ સારો શુભ ઉપયોગ હું કરું છું એમ એને આધાર આપે છે. એનો આધાર આત્મા છે, એનો જે આત્મા છે અને સમ્યક દ્રષ્ટિ એને ભિન્ન જાણે છે. એ આધાર વિનાના પરિણામ છે. તેથી એ કથંચિત વિરુદ્ધ કાર્ય કરનારું છે, 100-100% પણ કોઈ પ્રકારે થોડો એમાં વિરુદ્ધતા રહેલી છે. એવા ચારિત્ર વાળો હોવાથી જેમ અગ્નિથી ગરમ થયેલું ઘી જેના ઉપર છાંટવામાં આવ્યું હોય તે પુરુષ દા અથવા દુઃખ ને પામે છે, એ એમ નથી કેતો. ઘી તો મળ્યું ને ભલે ઊનું, પણ ઘી તો મળ્યું એમ નથી કેતો. એ દાઝે છે તે સ્વર્ગ સુખ ના બંધ ને પામે છે, એ સ્વર્ગ સુખ સ્વર્ગની આકુલતા ને પામે છે એમ કેવું છે. જેમ અહિયાં વિશેષ પરિગ્રહ વાળા કહેવાતા શ્રીમંતોને આકુલતા વિશેષ જોવામાં આવે છે, એમ ત્યાં પણ દેવલોકમાં એથી વધારે આકુલતા હોય છે. જીવને બહુ દુઃખી હોય છે. આથી શુદ્ધોપયોગ ઉપાધિ છે અને શુભોપયોગ છે, એનો સરવાળો આ છે કે શુદ્ધ ઉપયોગ છે તે ઉપાધિ છે અને શુભોપયોગ છે તે એ છે. અહીંથી તો આ લાઈન લેવી છે. આખે આગળની ગાથા આવે છે ને 70, 71, 72. તેથી ન કરવો રાગ જરીએ, એ વાત લેવી છે ને. બધું તૈયારી અહીંથી લીધું છે. 164 ગાથા પૂરી થઈ. 165 સ્વરૂપ કથન મુખ્યત્વ સપ્તમ સ્થળે ગાથા ગતા. 163 ગાથા ભવ્ય અભવ્યના સ્વરૂપના કથનની મુખ્યતાથી સાતમું જે પેટા સ્થળ છે એમાં પૂરી થઈ. અથ દર્શન જ્ઞાન ચારિત્ર પરાશ્રિત બંધ સ્વાશ્રિત મોક્ષો ભવતી ઇતિ સમર્થયતી ઇતિ. હવે આ ગાથામાં દર્શનના ચારિત્ર દ્વારા પરાશ્રિતતા વડે છે ને, ત્રીજી વિભક્તિ વાપરી છે ને, પરાશ્રિતતા વડે બંધ છે અને સ્વાશ્રિતપણા વડે મોક્ષ થાય છે એવું સમર્થન કરવામાં આવે છે. મોક્ષ માર્ગ છે પણ એમાં પણ આ લાલ બત્તી છે કે જેટલો પરાશ્રય છે એટલો મોક્ષ માર્ગી જીવને પણ પ્રમાદ કરવામાં આવ્યો છે. એટલે તો પાંચમા ગુણસ્થાનથી ઊંચું ગુણસ્થાન હોવા છતાં છઠ્ઠા ગુણસ્થાનનું નામ જ પ્રમદ ગુણસ્થાન એવું આપવામાં આવ્યું છે. ચોથા ને પાંચમા માંથી તો એ ઊંચું છે અને એ સાધુનું ગુણસ્થાન છે. એટલે સારી રીતે આત્માને સાધનારા સાધવાની તબક્કામાં પ્રવેશેલો જીવ છે કે જેને સર્વ સાવ યોગનો બહારમાં તો ત્યાગ કર્યો, જીન દીક્ષા જીનલિંગને અંગીકાર કર્યો, છતાં એના પરાશ્રિત વાળા પરિણામને પ્રમદ ગુણસ્થાન એવું નામ આપવામાં આવ્યું છે. આ તો અનાદિ પરંપરાથી ચાલતા 14 ગુણસ્થાનની પરંપરાના નામ છે. એમાં કંઈ ભૂતકાળમાં એના નામ જુદા હતા અને અત્યારે જુદા છે એવું છે. તત્વનું નિરૂપણ તો ચાલુ આવે છે ને બરાબર પરંપરા. ગુણસ્થાનનું નામ જ પ્રમાદી, કેમ કે પરાશ્રિત થી બંધ છે, લાલ બત્તી મૂકી છે. બહુ કહ્યું છે જ્યાં સાધુને શિક્ષા આપી છે ત્યાં આચાર્યો એવું લખ્યું છે કે એ સાધુ ધ્યાન રાખજે, આમ નામ જો શુભોપયોગમાં રહ્યો અને આયુષ પૂરું થયું અને શુદ્ધોપયોગના અપૂર્વ પ્રયત્ન દ્વારા પૂર્ણ શુદ્ધિને ન પામ્યો, એટલો પ્રયત્ન પુરુષાર્થ ન કર્યો તો ચોથા ગુણસ્થાને ચાલ્યો. આયુષ પૂરું થાય પછી એને તો શુભના ફળમાં દેવલોક સિવાય બીજી ગતિ હતી નથી. એ મરીને મનુષ્ય મરીને તો મનુષ્ય થાય નહીં. સમ્યક દ્રષ્ટિ છે, પૂર્ણ શુદ્ધિ થઈ નથી, શુભ ઘણું વધેલું હોય છે, શુકલ લેશ્યા છે, સમાધિ મરણ છે. મનુષ્ય મટીનો મનુષ્ય થાય નહીં, શુભના ફળમાં દેવલોકમાં જ જાય નિયમથી, ચાર ગતિમાં એને એક જ બાકી સ્થાન છે, બીજું એના માટે કોઈ સ્થાન છે. કે છે કે મોટું આયુષ પડશે, અઘાતીની લાંબી સ્થિતિનો બંધ પડશે, શું વધી ગયું છે ને. ઘણા કાળ સુધી દેવલોકની જેલમાં રહેવું પડશે, ચોથા ગુણ સ્થાને, છઠ્ઠું સ્થાન એટલે એને નુકસાન થઈ ગયું પરિણામમાં. એવી વાત છે, એવી રીતે શિક્ષા આપે છે પ્રવચન સારમાં. એ પાછળ છે ને ચારિત્રણ અધિકારમાં વિષય બધા લીધા છે. તું પૂર્ણ સાધુ થયો છું, હવે પૂર્ણતા કરી લેજે એમ. સાધુ થયો આટલે સુધી આવ્યો અને પૂર્ણતા ન કર અને પ્રમાદમાં રહી જા, તો એ પ્રમાદની શિક્ષા છે નીચે જવાની. પછી પછી ઉપર નહીં જા તો તારે નીચે તો અવશ્ય જવું પડશે એમ છે. અવિરત ગુણ સ્થાનને પામે છે, વીરતી પણ એને રહેતી નથી. પછી સુંદરન કસાય ત્રણ ચોકડી એક જ બાકી રહી હતી, વળી બીજી બે ચોકડી લાગુ. આમ છે સીધી વાત છે ને. રાજકોટમાં ચર્ચા ચાલતી હતી, બસમાં જવાનું થયું ત્યારે. તે મુનિ છે રાત્રિ ચર્ચા નથી, રાત્રે રામચંદ્રમાં પ્રેમભાઈ બધા પ્રશ્નો બહુ પૂછતા હતા. ત્યાં ચોથા ગુણ સ્થાને આવ્યો, સાધકપણું તો ચાલુ રહ્યું, તો શુદ્ધિની વૃદ્ધિ કેવી રીતે થઈ, એવો બધા પ્રશ્નો ચાલતા હતા. ત્યાં તો ચોખ્ખું નુકસાન છે, ત્યાં કઈ લાભ છે ને, શુદ્ધિ ઘટી ગઈ છે ત્યાં તો. સમર નિજરા બે કઈ છે ને, મર્યાદિત કથન છે, એની મર્યાદા પણ સમજવી. અહીંયા મથાળામાં એ વાત લીધી છે કે દર્શન જ્ઞાન અને ચારિત્ર દ્વારા પરાશ્રિતપણું છે એ બંધ છે, તેનાથી બંધ થાય છે એમ સમર્થન કરે છે, અને સ્વાશ્રિતપણાથી મોક્ષ થાય છે એમ સમર્થન કરે છે. બહુ સ્પષ્ટ વાત છે, પરાશ્રિતપણું પણ મોક્ષનું કારણ અને સ્વાશ્રિતપણું પણ મોક્ષનું કારણ એમ બે હોય એવું અનેક અંત ન હોય એમ કહે છે. અહીંથી વિશેષ